તારીખ 13/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 311 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238
વસ્તુ તો અનાદિ અનંત છે, આત્મવસ્તુનો વિષય છે. સામાન્યપણે છે દ્રવ્યો અનાદિ અનંત છે, વિશેષપણ પોતે અનાદિ અનંત છે, પોતે શાશ્વત છે, નિત્ય છે, પોતાની હૈયાથી ક્યારે પણ અભાવરૂપ થાય, ખંડિત થાય એમ થઈ શકે એવું નથી, અશક્ય છે. એમ સ્વ વસ્તુનું અસ્તિત્વ શાશ્વત છે અને વસ્તુની સદાય હૈયાત રહેવાના સામર્થ્યને પ્રદર્શિત કરે છે. સદાય કોઈ પણ પ્રકારના ઉથલ પાથલના સંજોગોમાં પણ પોતાની હૈયાતી સંપૂર્ણપણે કોઈ પણ જાતની હાનિ થયા વિના અથવા કાળક્રમનો ઘસારો લાગ્યા વિના ડેપ્રિશિએશન એવું કાંઈ થયા વિના પોતાની હયાતી એવી ને એવી રહેવી, એની જે પ્રતીતિ એવી શાશ્વત સત્તાની નિર્વિકલ્પ પ્રતીતિ, એનું બીજું નામ સમ્યક દર્શન છે. શ્રદ્ધાનો વિષય, સમ્યક દર્શનનો વિષય નિજ અખંડ સત્તા છે, નિજ શાશ્વત સત્તા છે. વસ્તુ તો અનાદિ અનંત છે એમ કહેતા એમાં શ્રદ્ધાનો વિષય દર્શાવ્યો. વાસ્તવિકપણે જેને એવી શ્રદ્ધા થાય છે, વિચારથી સંમત કરે એટલું નહીં, પણ વાસ્તવિકપણે જેને એ પ્રતીતિ આવે છે એને જગતમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. મૂળ દ્રષ્ટિના 68 ગુણ છે, મૂળ ઉત્તર થઈને 68 લીધા ને 43 ને 15 69, એમાં એક નિશંકતા અને નિર્ભયતા નામનો ગુણ છે. 68 માં 8 આવી જાય છે, એમાં નિર્ભયતાનો ગુણ છે. સમ્યક દ્રષ્ટિ સદાય નિર્ભય છે. કેમ નિર્ભય છે? કહું પોતે અનાદિ અનંત છે એવી પ્રતીતિ છે માટે નિર્ભય છે. જો પોતાના સ્વરૂપને કોઈ બાધા કરી શકે એવું નથી અને તેથી કરીને પોતાની હયાતી શાશ્વત છે, તો આ જગતને વિશે ભય પામવાનું કોઈ કારણ રહેતો નથી. શેનો ભય? જે ભય થાય છે જીવને, એ નુકસાન અંગેનો ભય થાય છે, મૃત્યુ અંગેનો ભય થાય છે, વેદના અંગેનો ભય થાય છે. સપ્ત ભયમાં અનેક પ્રકાર લીધા છે, આ લોકથી પરલોક સુધીના બધા ભય થાય છે. પણ ભયસ્થાનો જેટલા છે એ બધા આત્મવસ્તુથી બાય છે, વસ્તુમાં નથી. વસ્તુ જે અનાદિ અનંત છે એમાં એનો એકનો સમાવેશ નથી. એક લોકમાંથી બીજા લોકમાં ગતિ થાય છે, મૂળ વસ્તુમાં ગતિ આ ગતિ નથી. ચૌદ માર્ગણામાં ગતિ માર્ગણા છે. 55 બોલમાં પૂદગળના પરિણામમાં આનું વર્ણન છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગણા સ્થાન અને 14 જીવસ્થાન, એ 42 સ્થાન પૂદગળના પરિણામ છે એવું આચાર્ય મહારાજ ત્યાં કહે છે. પૂદગળના પરિણામ છે એમાં એક ગતિ માર્ગણા આવે છે. 14 માર્ગણામાં એક ગતિ માર્ગણા આવે છે. ગુરુદેવ શ્રી પ્રવચન કરતા એમ કહેતા કે ચાર ગતિ તો મૂળ સ્વરૂપને વિશે નથી, નાયક તત્વને વિશે નથી, આત્માને વિશે નથી, પંચમ ગતિ એને નથી. કેમ કે એ તો એકબીજાની સાપેક્ષ ગતિ થઈ, ચાર ગતિ ને પંચમ ગતિ પરસ્પર વિરુદ્ધ ગતિ. આ ગતિ વિનાની ચીજ છે મૂળ, જેને ગતિ આ ગતિનો પ્રશ્ન લાગુ પડતો એનાથી નિરપેક્ષ છે. એવી વસ્તુ અનાદિ અનંત છે એની પ્રતીતિમાં ગતિનો ભય નથી. આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, મૃત્યુ ભય, મૃત્યુ સુધા, મૃત્યુ તો સૌથી મોટામાં મોટો ગંભીર પ્રસંગ જગતના જીવને મૃત્યુનો છે. દુશ્મનનું મૃત્યુ થાય તો પણ એમ કહે છે કે મૃત્યુની અડગ જાળવવી પડે. લોકો લૌકિક દ્રષ્ટિએ પણ મૃત્યુની અડગ જાળવે, ગમે એવું મૃત્યુ થયું પછી વાત પૂરી થઈ. એના અવગુણ કહેવાના કે ગાવાના હોઈ શકે નહીં. આ એક લૌકિક વ્યવહારની સજ્જનતાની પદ્ધતિ છે, સજ્જનતાના ખાતાનો વિષય છે. અહીંયા કહે છે એ ભય પણ અનાદિ અનંત વસ્તુને વિશે, કેમ કે વસ્તુનું શાશ્વત છે અને મૃત્યુ તો નાશનો પ્રસંગ છે. નાશનો પ્રસંગ શાશ્વતતામાં કેવી રીતે આવી શકે કે એનો અવકાશ એમાં નથી. વસ્તુની જે શાશ્વતતા અનાદિ અનંત એની પ્રતીતિમાં બહુ મોટી હૂંફ રહેલી છે. એક દ્રષ્ટાંત લઈએ કે નિર્ધનતા અને લાચારીની પરિસ્થિતિમાંથી કોઈને જિંદગી સુધી ન ખૂટે એટલી કમાણી સંપત્તિ થઈ જાય, આવક થઈ જાય, તો એને લાચારી ચાલી ગઈ છે એના ભાનમાં એ સંપત્તિની હૂંફ કેટલી રહે છે. મારે ક્યાં કોઈ નિહાળી બાર છે, હું કોઈ છે દબાવવા માંગતો નથી, કોઈની શેર શરમમાં હું રહીશ નહીં, એમ વિચારે છે કે હૂંફ છે કે હું એમ કરવા જતા મારે ક્યાંય લાચારીનો પ્રસંગ તો છે નહીં. લાચારીનો પ્રસંગ આવે તો જેની લાચારી કરવી પડે એની તેનાથી દબાવવાનો ભાવ રહે, અપેક્ષા રહે. તો 25-50 વર્ષ તે પણ અનિશ્ચિત, એની કોઈ નિશ્ચિતતા નથી. તો પણ અનિશ્ચિત હોવા છતાં એ ભલે અનિશ્ચિત હોય તો પણ એની નિશ્ચિતતા જ જાણે છે એમ સમજીને હૂંફરે છે. તો જે ખરેખર શાશ્વત નિશ્ચિત શાશ્વત છે એની હૂંફ કેટલી હોય કે એની અનંતી હૂંફ હોય છે. હૂંફ હૂંફનું તો ખ્યાલ આવે જેનો આધાર લેવો, જેનો આધાર પરિણામ આવે છે કે મને હવે કાંઈ વાંધો નથી, કોઈ જાતનો વાંધો, ક્યાંય વાંધો, ક્યારે વાંધો મને નથી, મને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. અનંત વ્યાબાદ મારું સ્વરૂપ છે. આ અસ્તિત્વના અનંત સામર્થ્યની સાથે સંકળાયેલી વાત છે અને એ શ્રદ્ધાનો વિષય છે. એટલે શ્રદ્ધાન બહુ મજબૂત હોય છે. પોતાની તાકાત ઘણી છે, કેમ કે એનો આશ્રયભૂત વિષય પણ એવો છે. ઘણા ખરા પ્રસિદ્ધ છે, ખૂબ જ લગભગ બધા પ્રસિદ્ધ છે. એના ઉપર અમૃતચંદ્ર આચાર્ય દેવે નિર્જરાધિકારમાં એક એક ભય ઉપર એક એક શ્લોક લખ્યો, કળશ લખ્યો. આલોક ભય નથી, પરલોક ભય નથી, અકસ્માત ભય નથી, વેદના ભય નથી, મૃત્યુનો ભય નથી, ચોરીનો ભય નથી, ભૂખનો ભય નથી, કોઈ પ્રકારનો ભય રહેતો નથી. કેમ કે કાંઈ પણ હાનિ થાય તો મારામાં નહીં હોય, એની પ્રતીતિ છે. જ્યારે કાંઈ પણ હાનિ થશે તો એ હાનિ મારે વિશે નહીં હોય, એની પ્રતીતિ છે. અને એવી જબરદસ્ત પ્રતીતિનું એ બળ છે કે એને ભય જ નથી, નિર્ભય થઈ જાય છે સદાને માટે. સમય દ્રષ્ટિ નિર્ભય છે. ભય નામની વસ્તુ ચાલી ગઈ, સમય દ્રષ્ટિને ભય નામની વસ્તુ ચાલી. એનું નામ એનું કારણ આ વસ્તુ અનાદિ અનંત છે તે છે. જે ફરતું નથી, જે ફરતું નથી, બદલાતું નથી, તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. શ્રદ્ધા જ્ઞાન ને આચરણ તેને લઈ લીધા, ધ્યાનમાં આચરણ છે, દ્રષ્ટિ કરે શ્રદ્ધાન છે, અનુભૂતિ અનુભવ કરે તે સમ્યક જ્ઞાન છે. જે ફરતું નથી, જે બદલાતું નથી, એવું જે પોતાનું પરમ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ પોતાનું સ્વરૂપ, જે કદી બદલાતું નથી, જે કદી ફેરફાર પામતું નથી, કોઈ પણ પ્રકારનો એમાં ફેરફાર થવાનો સંભવ નથી, શક્યતા નથી, એવું જે પોતાનું ટંકોત્કીર્ણ શાશ્વત તત્વ છે, એના ઉપર દ્રષ્ટિ કરે એટલે શ્રદ્ધાએ કરીને એમાં અહંપણ સ્થાપે, શ્રદ્ધાએ કરીને એમાં અહંપણ સ્થાપે, તેનું ધ્યાન કરે એટલે તેમાં એકાગ્રતા કરે, તેમાં તન્મયતા કરે, તેમાં લીનતા કરે, અને પોતાના અનંત ગુણ વૈભવનો અનુભવ કરે, અને એનો અનુભવ કરે, એનો અનુભવ કરે છે. એની પોતાની વસ્તુ છે. આમ તો એમ કહીને સ્વાનુભવમાં શું શું થાય છે એનો મહિમા કરવો છે, કે જે એકરૂપ તત્વ છે, ફરતું બદલતું નથી, એનો અર્થ કે એકરૂપ ધ્રુવ ગુણ તત્વ છે, એની દ્રષ્ટિ કરે, એમાં શ્રદ્ધાએ કરીને પોતાપણું શ્રદ્ધે, એમાં લીનતા કરે, તન્મયતા કરે, અથવા એમાં પરમ મહિમાથી સ્થિર થઈ જાય, એમાં સર્વ પરિણામો, અનુજ પરિણામો, અનુગુણોના પરિણામો, એમાં એકાગ્રતા પામે, સર્વ પરિણામોની એકાગ્રતા થાય, સ્થિરતા થાય, એનું નામ ધ્યાન છે. ધ્યાનનું લક્ષણ લીધું છે ભગવાન ઉમા સ્વામી મહારાજે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, જેમાં બીજી કોઈ ચિંતા વિકલ્પ ઉઠે નહીં એની એકાગ્રતા સ્વરૂપની થાય એને ધ્યાન કહીએ. એનું ધ્યાન કરે, જે દ્રષ્ટિ કરે અને ધ્યાન કરે તે પોતાની વિભૂતિનો, અનંત ગુણના વૈભવનો અનુભવ કરે છે. આ અનુભૂતિનો મહિમા છે. જેને શ્રદ્ધાને ધ્યાન ન થાય એને અનુભવ થાય એમ ન બને. કથનમાં ભલે ત્રણ ભેદ કહેવાય છે, પણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો હંમેશને માટે મોક્ષ માર્ગમાં ઐક્યતા પણ રહેલું છે. શ્રીમદજી મૂળ માર્ગ પદ ગાયું છે, એમાં એ વાત લીધી છે. મૂળ માર્ગ સાંભળો ચિહ્નનો, દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રહે, એની એકતા સ્થાપી છે. ભલે ત્રણ પદથી કહેવાય છે તો પણ દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રહે. પાછું ફરીને કહ્યું કે એક પણે અને અવિરુદ્ધ, એક પણે અને વિરુદ્ધ, મૂળ માર્ગ તે પરમાર્થથી રહે, કયું સિદ્ધાંત એ બુદ્ધ. અવરોધની સામે પ્રાસ મેળવો બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાની. સિદ્ધાંતની અંદર જ્ઞાની પુરુષોએ એમ કહ્યું કે જે મૂળ માર્ગ છે, મોક્ષ માર્ગ છે, એમાં શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રની એકતા હોય છે, ત્રણે સાથે જ હંમેશા રહે છે, અને તે ત્રણેયમાં ક્યાંય વિરુદ્ધતા હોતી નથી. ત્રણેયની એકતા હોય છે અને અવિરુદ્ધ પણ હોય છે, એટલે શ્રદ્ધા પણ મૂળ સ્વરૂપની શ્રદ્ધા કરે છે. એકાગ્રતા રૂપ ચારિત્ર ધ્યાનનો પર્યાય પણ મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે અને લિમિતા સ્થિરતા કરે છે, અને સ્વસંવેદનમાં પણ મૂળ સ્વરૂપના લક્ષ્ય સ્વસંવેદન વર્તે છે. પણ ત્રણેયનો વિષય, ત્રણેય ગુણોનો વિષય, ત્રણેય ગુણોના પરિણામોનો વિષય એક જ છે, એમાં અવિરુદ્ધતા છે. ગુણ ભિન્ન ભિન્ન હોવાથી કાર્ય કરવાની દરેક ગુણની પ્રક્રિયા ભિન્ન ભિન્ન છે, તો પણ ત્રણેય ગુણોના પરિણામોનો વિષય એક છે, એટલે એની અવિરુદ્ધતા છે. આમ લોકો ચર્ચામાં એવી વાત નહીં છે કે દર્શનનો વિષય આમ ને જ્ઞાનનો વિષય આમ. જેમ કે દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા સામાન્ય તત્વ, જ્ઞાનનો વિષય તો કે દ્રવ્ય પર્યાયુક્ત પ્રમાણ પદાર્થ જ્ઞાનનો વિષય. એ પણ ક્યાંય આ પ્રશ્ન આપણે એમાંથી ઉભો થાય છે કે એમાં શ્રદ્ધા જ્ઞાનનો એક પણ ક્યાં રહ્યો? દર્શન અપેક્ષા એ વસ્તુ આવી, જ્ઞાન અપેક્ષા એ વસ્તુ આવી. આ તો આપણે ત્યાં ચર્ચા છે. અહીંયા મૂળ માર્ગમાં તો એમ સ્થાપે છે કે જ્ઞાન દર્શનની એકતા અને અવિરુદ્ધતા છે. કેવી રીતે આમાંથી નીકળે છે વિચારવું જોઈએ કે ન વિચારવું જોઈએ? જ્ઞાન અને દર્શન અને ચારિત્ર અને સર્વગુણો, આ તો ત્રણ તો મુખ્ય ગુણ છે એ વાત થાય છે. સુખ ગુણ, પુરુષાર્થ, વિરી ગુણ, બધા ગુણો લઈએ તો તમામ ગુણોનો અવલંબનનો વિષય એક છે. જ્ઞાનનો જાણવાનો વિષય દ્રવ્ય પર્યાયુક્ત પ્રમાણનો વિષય છે ને? જ્ઞાન તો પરમે જાણે છે, સ્વહું પરમે જાણે છે. દર્શન કાંઈ પર ને, શ્રદ્ધા કાંઈ પર ને સર્જતી નથી. અરે જ્ઞાન તો સ્વને પણ જાણે ને ગામ જ્ઞાન તો પરને પણ જાણે, એમ કે એનો તો સ્વપર પ્રકાશક નું સામર્થ્ય. તો એક વાક્યતા ક્યાં રહી? કે એ તો ગુણ ની પોતપોતાની પરિણામવાની પદ્ધતિની વાત થઈ. એ જાણવાના વિષયમાં જાય છે, અવલંબનના વિષયમાં. જે શ્રદ્ધાનો વિષય છે એ જ જ્ઞાનનો વિષય છે, બીજું કોઈ એમાં સમાવેશ પામે નહીં. એ સુધી વાત છે, એમ એકતા છે. એટલે પ્રયોજનની સિદ્ધિમાં એકતા છે, બીજાનું પ્રયોજન નથી. પરમે જાણે છે એ કોઈ પ્રયોજનનો વિષય નથી, અથવા પર્યાયને જાણે છે કે પ્રમાણના વિષયને જાણે છે એ પ્રયોજનનો વિષય નથી. અવલંબનભૂત વિષય, જે પ્રયોજનભૂત વિષય છે એને જ જ્ઞાન અવલંબે છે, એને જ ચારિત્ર અવલંબે છે, એને શ્રદ્ધા અવલંબે છે, એને જ પુરુષાર્થ અવલંબે છે, બીજાને અવલંબતો નથી. એટલે અવલંબન અને આશ્રયની અપેક્ષા એ એકતા છે. અને નહીતર તો ગુણોને જુદા જુદા ગુણો ગુણ પણ કે ધર્મ પણ કે કાર્ય પણ જ રહેતું નથી. જો એ સિવાયનો ફેરફાર હોય જ નહીં તો બે ગુણ જુદા છે એ વાત નથી રહેતી. જે જ્ઞાન શ્રદ્ધા કરે છે એટલું જ જ્ઞાન, એટલું જ કાર્ય જો જ્ઞાન કરે તો શ્રદ્ધાના જ્ઞાનમાં ફેર રહેતો નથી. ફેર પણ છે અને ફેર નથી પણ, બે વાત છે. એકલો ફેર ન જ હોય તો બે ગુણ જુદા રહેતા નથી, કેમ કે બંનેનું પ્રયોજન ભૂતકાર્યમાં ફેર પડે છે, વસ્તુ ભૂતકાર્યમાં ફેર પડે છે. એમ પ્રયોજન ભૂત એટલે વસ્તુ સ્વરૂપ કાર્ય. બાકી જે ચારિત્ર નો જ્ઞાન નો બીજી બાજુ જાય છે એનો નિષેધ થાય છે, કારણ કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન ને આચરણ છે, એટલે એનો નિષેધ કરવામાં આવે છે. એ નિષેધ એટલે મોક્ષ માર્ગમાં એનો સમાવેશ નથી. નિશ્ચય મોક્ષ માર્ગમાં જેટલો અંશ જેતે ગુણનો સ્વરૂપને આશ્રિત વર્તે છે એટલો જ મોક્ષ માર્ગ છે. નિશ્ચય મોક્ષ માર્ગ એટલો બાકીના પરિણામને વ્યવહાર મોક્ષ માર્ગમાં નાખે છે શાસ્ત્રકાર, પણ એને નિશ્ચય મોક્ષ માર્ગમાં એને સ્થાન મળતું નથી. શાસ્ત્રનું જ્ઞાન તો કે વ્યવહાર જ્ઞાન, પંચમહાવ્રતનું આચરણ તો કે વ્યવહાર આચરણ, મુનિ દશાનું પંચમહાવ્રતનું આચરણ વ્યવહાર આચરણ, શ્રાવણ દશાનું આચરણ તો કે વ્યવહાર આચરણ. જેટલું સ્વરૂપમાં સ્થિરતા એટલું નિશ્ચય આચરણ. જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી, કોઈ જ્ઞાની એને મોક્ષ માર્ગ કહે નહીં, કેમ કે એનાથી આત્મા સધાતો નથી. જે પરબ્રહ્મનું અવલંબન કરે છે, જે જ્ઞાનનો અંશ એ જ્ઞાનમાં એ જ્ઞાનનો પર્યાય પરબ્રહ્મને સાધે છે તે કાળે સ્વદ્રવ્યને સાધતો નથી, ને સ્વદ્રવ્યનું એમાં સાધન નથી. જેમાં સ્વદ્રવ્ય ન સધાતું હોય એને એ પોતાને અનુકૂળ નથી, એટલો અંશ પોતાને અનુકૂળ નથી.
નિષેધ આવે,
નિષેધ આવે છે અને ક્રમશ હોય એ અંશ ઘટતો ઘટતો ભલે વ્યવહાર જેના જ્ઞા અનુસાર છે, જીનુક્ત વ્યવહાર છે, તો પણ તે પણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં. 100 વર્ષ પહેલા લખે કે અત્યારે તે સિદ્ધાંતમાં ફેર પડતો તો ગુણસ્થાનમાં આગળ બુદ્ધિને શું ફેરફાર કર્યો? ફેરફાર થયો, ઘટતો જાય, સ્વરૂપ સ્થિરતા વધતી જાય, અંતે પરિપૂર્ણ લીન થાય અને સર્વ વ્યવહારથી વ્યવહાર અતીત દશાને પામે. વ્યવહારથી અતીત દશા છે, વ્યવહારથી પાર થઈ ગયા પછી એને એ કેમ વ્યવહાર કરતા નથી એ વાત લાગુ પડતી નથી. જેમ જેમ મોક્ષ માર્ગમાં જીવ આગળ વધે છે તેમ તેમ તેનો વ્યવહાર છૂટતો જાય છે, વ્યવહારનું બંધન એને રહેતું નથી. એને વ્યવહારનું બંધન નથી રહેતું. એટલું શ્રીમાં રાજમુજીએ સ્થાપ્યું 13મા કળશમાં કે જેને સ્વાનુભૂતિ થઈ એને શાસ્ત્ર ભણવાની અટક નથી. એ જ્ઞાન અપેક્ષાએ બોલી લીધો. તો કોઈ પણ ક્રિયા એ ન કરે તો એના માટે પ્રશ્ન ઉઠાવવો અનુચિત છે. કેમ પૂજા કરતા નથી, કેમ ભક્તિમાં આવ્યા નહીં, કેમ ફળનું કર્યું નહીં, બંધન એમને લાગુ પડતું નથી. એ બંધન એમને લાગુ પડતું નથી. એ જ્ઞાની રોજ પૂજા કરે, એ જ્ઞાની પૂજા ન કરે. અષ્ટદ્રવ્ય લઈને એ જ્ઞાની પૂજા રોજ કરે, બીજા જ્ઞાની પૂજા ન કરે. અષ્ટદ્રવ્ય રોજ ક્યારેક કરે, ક્યારેક ન જ કરે એવું કાંઈ નથી, કે કરવું જ નહીં એવું કાંઈ એને નિયમ નથી, પણ એને બંધન નથી. કે પૂજા નથી કરતા રોજ અને આ રોજ પૂજા કરે છે માટે આ સારા ને આ નહીં સારા એ પ્રશ્ન ત્યાં રહેતો નથી.
એ માપ ખોટું,
એ માપ ખોટું છે અને એ જાતનું બંધન ત્યાં લાગુ પડતું નથી. લોકોથી દૂર જતા જાય છે, એટલે ઘણા પ્રસંગોમાં એની ગેરહાજરી ઊભી થઈ જાય છે. ત્યાર પછી જેમ એમ ઉપર જાય છે એમ તેમ એનો લોક સંપર્ક તૂટતો જાય છે. અને મુનિ દશામાં તો સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં નિવાસ કરે છે. અમારે કોઈ લોકોની સાથે વ્યવહારિક સંબંધનો પ્રશ્ન રહેતો તો બંધન નહીં. એને સ્વાનુભૂતિમાં ન આવ્યો હોય ત્યાં સુધી મુખ્ય પ્રયત્ન સ્વાનુભૂતિમાં આવવાનો કરવો.
બરાબર,
મુખ્ય પ્રયત્ન એ કરવો. અને પછી જે ઉચિત અનુચિત વ્યવહારમાં ઉચિત વ્યવહાર કરવો અને અનુચિત વ્યવહાર ન કરવો એટલું ખ્યાલ રાખવો.
વિવેક
સ્વાભાવિક જેને અનુભૂતિનો પ્રયાસ હોય એને વ્યવહારનો ઉચિત વ્યવહારનો વિકલ્પ હોય છે એને બીજો વિકલ્પ આવે નહીં, વિકલ્પ જ ના આવે. પ્રશ્ન ચાલ્યો પછી બેન સાથે 15 દિવસ પહેલા જવાબની શ્રેણી લઈ આવી કે આત્માથી એવા ભાવ આવે જ નહીં. સીધું એમ દેવગુરુ શાસ્ત્રને સાથે રાખવાની વાત હતી. દેવગુરુ શાસ્ત્ર સંબંધે પૂરો થાય આમ થાય તો આમ થાય તો જુદા જુદા તર્ક વિતર્ક તો ઉઠે પ્રશ્નમાં તો પણ આત્માર્થી હોય ને એવા ભાવ થાય જ નહીં. અહીંયાથી મૂકી દો જવાબ પદ્ધતિ બહુ સરસ. છૂટવા માંગે છે સંસારથી, એ છૂટવા માંગે છે એના બધા ચિહ્નો ઉભા થાય છે. એ તો જે દુકાન ઝંકેલે એને દુકાન ઝંકેલે એના ચિહ્નો જ ઉભા થાય ને. સંસારની દુકાન આખી બંધ કરવી છે પછી એ પ્રકાર બધેથી છૂટવાનો એનો પ્રકાર, એમાં બધે ભળવાનો પ્રકાર એનો હોય સીધી વાત છે.
માતાજી બહુ સરસ છે, એવા ભાવ જ ના આવે, મોટી ભાવ જ આવે નહીં.
કેમ કે જેને પોતાનું હિત કરવું છે અથવા જેને આત્મા જોઈએ છે,
આત્મા જોઈએ છે
પાત્રતામાં એ વાત નહીં, જેને આત્મા જોઈએ છે જેને પોતાનું હિત કરવું છે એની નજર હિત હિત ઉપર જ રહે છે. કામ કરતા અમારું અહિત થાય છે હિત થાય છે એ ભાવનાનો વિષય લીધો છે. એ એટલા માટે લીધો છે કે ભાવના અમારા જીવને ભાવના એક બહુ નાજુક પરિણામ છે, કોમળ પરિણામ છે. તો ભાવનાથી વિરુદ્ધ કાંઈ પણ પોતાનું પરિણામની અંદર પ્રક્રિયાનો પ્રસંગ ઉભો થાય એટલે સીધો એને ખ્યાલ આવે કે આમાં તો મારી ભાવનાને ઠેસ પહોંચી જશે, એટલે એ ભૂલમાં નથી આવતો. ભૂલવાના ઠેકાણા અનેક છે, રોકાવાના ઠેકાણા અનેક છે, મૂંઝવણના અને અસમાધાનના પ્રકાર અનેક છે. હવે કાં તો માથે સદગુરુ હોય એનો સંગ હોય તો જીવ બચી જાય. પ્રત્યક્ષ યોગનું આ બહુ મોટું મહત્વપૂર્ણ સ્થાન છે. અને નહીતર એક બીજો બચે ભાવના વાળો, બસ આ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી. કેમ કે પોતાની ભૂલનો કોઈને પોતાને ખબર ન પડે તો ભાવના વાળાને એક ખબર પડે છે કે આમાં મારી ભાવનાને ઠેસ પડે. ભાવના વાળાને વિચાર શક્તિ વધારે છે ઓછી છે એની સાથે ખબર નથી રાખો. કોઈ એમ કે બુદ્ધિવાળાને ખબર પડે, બુદ્ધિ ઓછી હતી એટલે ખબર ન પડે એ પ્રશ્ન અહીંયા લાગુ પડતો નથી. સૂક્ષ્મ વાળો ભૂલે, ઓછા સૂક્ષ્મ વાળો ન ભૂલે, એનું કારણ ભાવના. અને જેટલા અંશે ભાવના હિતની ભાવના એટલા જ અંશે આ કામ સવળું થાય, જેટલું એમાં ખામે એટલી ત્યાં ભય સ્થાન ઉભું છે. ભાવનાના વિષયને બહુ મહત્વ આપ્યું છે. એની પાછળ બહુ અનુભવથી નીકળેલી એ વાત છે એમની, કે જીવ બચે તો આ જીવ બચશે, બીજો જીવ બચશે. એકતામાં છે ચાલ્યું, દર્શન જ્ઞાન ચારિત્રની એકતા અને અનેકતાનો વિષય શું છે? ગુણ ભેદે અનેકપણું હોવા છતાં અને દરેક ગુણે દરેક ગુણના પોતપોતાના ધર્મ અનેક હોવા છતાં, પરિણામમાંની કાર્ય પદ્ધતિ પોતપોતાની આગવી હોવા છતાં, સ્વરૂપ અવલંબનમાં બધાનું એકપણું છે એમ કે અવલંબનના આશ્રયના વિષયમાં બેપણું નથી, એમાં દ્વૈત નથી, એમાં દ્વૈત દ્વૈત જ ભાસતું નથી એમ કે છે. એમાં આ જ્ઞાન, આ દર્શન, આ ચારિત્ર અવલંબનમાં ક્યાંય નથી, કેમ કે ત્રણે એક સરખું કામ કરે છે. નવમો કોષ છે, ઉદયતી નય સ્થિતિ અસ્તમેતી પ્રમાણ, જ્ઞાનનો ત્યાં વિજય. તો કે જ્ઞાનમાં નય પ્રમાણના વિકલ્પોની ઉત્પત્તિ થાય છે, પણ જે જ્ઞાન સ્વરૂપાશ્રય કરે છે એમાં ન ઉદયતી નય સ્થિતિ, નયની લક્ષ્મી અહીંયા ઉદય પામતી નથી. એ વ્યવહારમાં લઈ લીધો કે જ્યાં અનેક ગુણના વિકલ્પ ચાલે છે, જ્ઞાનમાં ભેદ પડે છે, એ વ્યવહાર જ્ઞાનમાં જાય છે. અવલંબનમાં તો એવા ભેદ પડતા નથી, એ તો જ્ઞાન અપેક્ષાએ લીધું. એમ આચરણની અંદર, બુદ્ધિની અંદર આશ્રયનો વિષય એક છે, એક છેલ્લે એમ લીધું છે કે દ્વૈતમ ન ભાતી, બે પણ ભાસતું નથી. દ્રવ્યગુણ પર્યાયનું દ્વૈત ભાસતું નથી, ઉત્પાદન ધ્રુવનું દ્વૈત ભાસતું નથી, ગુણ ગુણ ભેદનું દ્વૈત ભાસતું નથી, દર્શનદાન ચારિત્ર આદિ ગુણોનું દ્વૈત ભાસતું નથી, કોઈ દ્રવ્ય પર્યાયનું દ્વૈત ભાસતું નથી, આ પર્યાય ને આ દ્રવ્ય એવું દ્વૈત ભાસતું નથી. તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે, બહારના અર્થાત વિભાવના આનંદ સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. હવે આવું જે શ્રદ્ધા જ્ઞાન અને આચરણ છે, એને બહારના કોઈ બહારની કોઈ વસ્તુ સાથે એને મેળ ખાતો નથી, એ બહારની વસ્તુથી જુદું પડી જતું પરિણમન છે, ભિન્ન પડતું પરિણમન છે. એમાં પહેલું લીધું, બહારના અર્થાત વિભાવના આનંદ સાથે એને મેળ નથી. વિભાવનો આનંદ એટલે સુખાભાસ, જ્યાં સુખ નથી પણ સુખનો આભાસ એટલે કલ્પનારૂપ છે, કે આ મને અનુકૂળ છે, આ મને ઠીક લાગે છે, એની સાથે આનો મેળ નથી. ભલે અનુભૂતિના પરિણામમાં આનંદ છે, અવર્ણનીય આનંદ છે, તો પણ એને બહારના આનંદ સાથે મેળ ખાતો નથી. ગપ મારી દે છે કે ઇન્દ્રના ઇન્દ્રાસન કરતા અથવા ઇન્દ્રના સુખ કરતા સમય દ્રષ્ટિનું સુખ અનંત ગુણ છે. આમાં ચાલે એવું નથી, ઇન્દ્રના સુખની આરે સમય દ્રષ્ટિના સુખની સરખામણીનો મેળ જ ખાય એવું નથી. એક શબ્દ વાપરો છે, એને મેળ નથી, એને મેળ નથી. જાતિ ભેદ હોવાને લીધે એ જાત જુદી, વિભાવની જાત જુદી, સ્વભાવની જાત જુદી, ગમે એટલો અવરખ હોય. ઇન્દ્રના ભોગ ભોગમાં હર્ષિત ન થાય, સમય દ્રષ્ટિ સૌધર્મ એટલો હર્ષિત એ ભગવાનની પૂજા ભક્તિમાં થતો દેખાય, એનો હર્ષ થાય. હજાર હજાર નેત્ર કરીને ભગવાનનું રૂપ નિહાળે, અને પગે ઘૂંઘરા બાંધીને નાખે છે. ત્રણ રૂપના નાથ જન્મ્યા, મારો નાથ જન્મ્યો એમ કે દેવિંદ્રને તો કરોડો અબજો તીર્થંકરોના જન્મોત્સવ મનાવવાના હોય છે, બધી વસ્તુ એટલો જ આનંદ થાય અને પાછું સ્થાન એનું છે ને, બધી વખતે એને એટલો જ આનંદ થાય. ફરીને એ જ પ્રસંગ છે માટે એમાં કઈક ઓછું પડે એમ નથી, એ તો લૌકિકમાં એવું છે. એક દીકરાના લગ્ન કરે ને પછી બીજા દીકરાના લગ્ન કરે ત્યારે આનંદ ઘટી જાય છે માણસને, એટલો પ્રસંગની અંદર આનંદ આવે છે એને કલ્પના કરો. મારા ઘરે આવો પ્રસંગ છે, જેટલી વાર પ્રસંગ પડે છે એટલો જ એને આનંદ આવે છે. પગે ઘૂઘરા બાંધીને લાચે એટલી પોતાની અલ્પતા, બે સમય દ્રષ્ટિ છે, બે ચોથા અવસ્થાને છે. ભગવાન જે ત્યાં બાળ અવસ્થામાં તો ચોથા ગુણ સ્થાને છે, આટલી બધી ભક્તિ કરે ચોથા ગુણ સ્થાન વાળા ભક્તિનો વિષય છે. ઇન્દ્ર દેવા ઇન્દ્ર 32 લાખ વિમાનમાં સ્વામે, એક એક વિમાનમાં અસંખ્ય દેવ. અહીં તો ઉત્તર કરોડની વસ્તુમાં વડાપ્રધાન હોય ને તો એનું કઈ બધે ચાલતું એને એને આ તો સ્વતંત્રતા છે ને, એટલે ગાળો દે, ગાળો દેવાની છું ને. એના અસંખ્ય દેવોમાંથી કોઈ દેવ એની વિરુદ્ધ કઈ કરી ના શકે, એટલું કુંડલીને એની વિરુદ્ધ કોઈ ન જઈ શકે, એટલો એનો તાપ હોય. ઓટોક્રસી છે, ડેમોક્રેસી નથી. ખરી વાત છે, લોકશાહી તો બધી નામની વાત છે, લોકોને ભરમાવાની વાત છે. બાકી તો જેના હાથમાં સત્તા છે એ ઓટોક્રસી કર્યા વગર વહીવટ હાલે નહીં. કોઈ દિવસ કોઈ દિવસ કોઈ રાજનો વહીવટ ન હાલે, પછી રશિયા હોય તો એનો એનો હાલે. કેમ કે તુંડે તુંડે મધુર ભૂમના, એક આમ ખેંચે બીજો આમ ખેંચે, કામ કેવું થાય, કે કામ ન થાય. જેના હાથમાં પાવર હોય એને ગમે એ ડિસિશન લેવું જ પડે, અને એમાં 100-100 સંમત હોય એવું કોઈ દિવસ ક્યાંય બનતું નથી, અશક્ય અને અસંભવિત વસ્તુ છે. એટલે સરવાળે તો ઓટોક્રસી જ હોય છે બધે, અને એક જગતનો એક અફર તત્વ છે, એટલે એનું નામ પુણ્ય તત્વ પાડ્યું છે એમને. પણ હયાતિ એ તત્વ છે, એનો નાશ નથી કરી શકાતો જગતની અંદર. જેનું જે પુણ્ય હોય છે એ પુણ્ય છે, એ પુણ્ય જ છે, પુણ્ય તત્વ એનો પ્રભાવ છે ને, એનું કામ કરે છે, એમાં ચાલે ને કઈ શું એમ છે. એ તો એ જાતનું પુણ્ય હોય છે, એનું એ જાતનું પુણ્ય હોય છે કે હોય તો એ મનનારી બાર કઈ કરી નાખે. તીર્થંકર દેવનું પુણ્ય છે. સમૂહ શરણમાં વિરુદ્ધ અભિપ્રાય વાળા જીવી હોય છે, અભાવી ન હોય, પણ અભાવી જેવા ભવિક અને સમ્યક દર્શન નહીં પામનારા ઘણા જેવા હોય છે કે જે સમ્યક દર્શન નથી પામનારા, એને વિરોધ આવે છે પણ એ મનમાં જ રહે. ભગવાન ઋષભદેવ સ્વામીને દિવ્ય ધ્વનિ જ ખરી અને 363 વિરુદ્ધ મત ઉભા થઈ ગયા. વિરોધતા તો આવી ને, આમ ન હોય, આમ ન હોય, આ બરાબર નથી કહેતા, થઈ જાય, બહાર ન કરી શકે. પુણ્ય એટલું છે, ભગવાનનું પુણ્ય એટલું છે કે સમોસરણની અંદર કોઈ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી ન શકે. ને માનવી દેહમાં, માનવી દેહમાં એક જ સંપ્રદાય છે, સનાતન દિગંબર જૈન સંપ્રદાય. તો ત્યાં વિરુદ્ધ અભિપ્રાય વાળા ન હોય હોય, ત્યાંથી આ મનુભૂતમાં જન્મે અહીંયા આવીને અભિપ્રાય ત્યાં વિરુદ્ધ થઈ ગયો, પણ બહારમાં કાંઈ પ્રવૃત્તિ ન કરી શકે. કોઈ તાકાત ન થઈ કે અહીંયા હનુમાનજીનું મંદિર કોઈ બાંધે ત્યાં ન બની શકે, કોઈ પણ સમજ સંપ્રદાયનું ત્યાં પ્રવૃત્તિ ન ચાલી શકે. એટલા 20 તીર્થંકરો કે વિશેષ તીર્થંકરોની સંખ્યામાં એ બધું પુણ્ય ત્યાં એ પ્રકારનું ભગવાન છે. જીનેશ્વરનું એટલું પુણ્ય છે, બીજો માર્ગ બહારમાં પ્રસિદ્ધ પણ એનો એક પુણ્ય તત્વ છે, અને માનવું પડે અને સ્વીકારવું પડે એવી વાત છે. એમાં બીજી ગડબડ બધી ચાલતી. સમસ્તને બહાર જઈને વિરોધ પણ કરે ત્યાં એ પ્રકાર જાહેરપણે કોઈ પ્રકાર ત્યાં ન થઈ શકાય. અહીંયા તો ઋષભદેવ ભગવાન ના પૌત્ર મરીચીએ જ વિરોધ કર્યો, ત્યાં અમારા દાદા છે એ બધો આડંબર કરે છે, આ બધી માયાજાળ છે, ઇન્દ્રજાળિયા છે, લોકોને ફસાવાનો ધંધો છે. વિસ્તારમાં કોઈ બોલતા હતા ચોખ્ખે ચોખ્ખું આ બધું તમને જાગ જમાન તે દેખાય છે ને એ બધું માયા છે, માયાવી બધી વાત છે, બધી માયા ઉભી કરી છે, એ બધી ચમત્કાર દેખાડે છે ને લોકોને ફસાવે છે. એ સમસ્વર ને બહાર સમસ્વર માં ન થઈ શકે, ત્યાં તો સમસ્વર ની બહાર ન થઈ શકે. એટલું કેવું છે અહીં તો આપણે બીજી વાત કે આવો સમય દ્રષ્ટિ ઇન્દ્ર જેને અસંખ્ય દેવોનો સ્વામી છે આટલો પૂર્ણ ધણી છે એ કેટલું નમ્ર થઈ જાય છે. એ તો સમસ્વરમાં ક્યાં તો હજી ભગવાનને તેરમું ગુણ સ્થાન ભેટ્યું છે, અહીં તો હું ચોથું ગુણ સ્થાન છે એની ભક્તિ કરે છે. એ વાત છે હું બહુ ઉઠાવો છે, હજી તો એક દિવસનું બાળક છે. સર્વોત્કૃષ્ટ ગુણ છે તે શંકરના ગુણ ને, એટલે સર્વોત્કૃષ્ટ ગુણ ચક્રવર્તી અને ઇન્દ્ર કરતા પણ સર્વોત્કૃષ્ટ ગુણ તીર્થંકર પ્રકૃતિ નું. સર્વોત્કૃષ્ટ પુણ્ય ની અપેક્ષા એ સર્વોત્કૃષ્ટ ગુણ છે. ગુણ તો છે જ, ગુણ તો મને છે અને એ તો બીજા પણ અરવિંદ તો થાય છે, પણ એને ક્યાં સંવત્સરણ થાય છે, ક્યાં એને સો ઇન્દ્રો જાય છે. છતાં જે જેને જ્ઞાન છે તો બધાને એક સરખી રીતે ભક્તિ કરે છે, નમે છે, એમાં તો પુણ્ય ભક્તિ નથી પણ ગુણની ભક્તિ છે. એટલે મારો પ્રકાર શું છે કે કેટલા નમ્ર થાય છે ભક્તિની અંદર, આટલું બારમા પદવી હોવા છતાં પૂર્ણ હોવા છતાં કેટલી ભક્તિનો પ્રકાર છે. એનાથી મોક્ષ માર્ગ છે એમ માનતા ભગવાનની ભક્તિ આટલી અને એનાથી આત્માને કાંઈ લાભ નહીં કે નહીં, એનાથી પોતે જ નથી માનતા લાભ નહીં, પોતે જ માનતા નથી. મારો રાગ છે અને એ ગુણસ્થાન અનુસાર હોવાથી એને ઉચિત રાગ ગણવામાં આવે છે, ઉચિત રાગ. પણ એનાથી આત્માનું કલ્યાણ છે એ વાત નથી પાછી, એમાં કઈ નામ છોડ નો વિષય રહેતો નથી. વિભાવના આનંદ અને સુખાભાસ સાથે વિભાવનો આનંદ છે, જો વાત કરી ચાલે છે કે ઇન્દ્રનો આનંદ છે એ વિભાવનો આનંદ. સ્વભાવની સાથે એની સરખામણી કરો તો એ દુઃખ છે. આનંદ અને આનંદની ડિગ્રીનો ઓછી વૃત્તિ ડિગ્રીનો આ સવાલ નથી, પણ એ દુઃખ છે. એની સાથે બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. દૃષ્ટિ પ્રકાશમાં એ લીધું છે, ઇન્દ્રનું દ્રષ્ટાંત લીધું છે કે ઇન્દ્ર ભક્તિ કરે છે અને હર્ષ મનાવે છે, માને છે ને મનાવે છે, બીજા પણ એની સાથે હર્ષ મનાવે છે, પણ અંદરમાં એને દુઃખભાવ જાણે છે. ચોખ્ખું કર્યું છે ત્યાં, અહીં એ ચોખ્ખું કર્યું છે કે એને એને મેળ નથી. સિદ્ધાંતો બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી, જે જાણે છે તેને અનુભવમાં આવે છે. જે જાણે છે આ જરા ગર્ભિત વાત લીધી, જે જાણે છે તેને અનુભવમાં આવે છે. જાણનાર તત્વ છે, જાણનાર ભાવ છે, જ્ઞાન ભાવ છે, જે આત્માને જાણે છે, અનુગુણના વૈભવને જે જાણે છે એને એનો અનુભવ થાય છે, અને જે અનુભવમાં જે સ્વતત્વ આવે છે એને કોઈની ઉપમા લાગુ પડી શકતી નથી, કોઈની સાથે એને સરખાવી એમ કેવું છે કે જાણવામાં તો આવે છે અંદરમાં કે આ અનુભૂતિ છે, એ કેવી કોઈ અલૌકિક દશા છે એ જાણવામાં તો આવે છે, અનુભવાય છે એની અંદર અનુગુણની વૃદ્ધિ. ચૈતન્ય લોક અદભુત છે અને તેમાં અનંતી એવી વૃદ્ધિ છે કે કોઈ વૃદ્ધિની ખામી એમાં નથી. પછી આગળ જગ્યા એ છે કે અનુભૂતિ થઈ તો સિદ્ધપદ સુધીની વૃદ્ધિ એમાં સમાઈ ગઈ છે, સિદ્ધપદ સુધીની વૃદ્ધિ લઈ લીધી. એટલે મુનિ દશામાં જે વૃદ્ધિઓ પ્રત્યે છે એ બધું એને આવી એનું અંદર વૃદ્ધિ આવી ગઈ છે, એટલું બધું અનુભૂતિનો મહિમા કરે છે. ભાષા કામ કરે એવું નથી, એને કોની રૂપમાં આપતું એવું ભાષાએ કામ કરે એવું નથી, ને ભાષા વર્ણવી એવી કોઈ ચીજ પણ સામે ઉપમા આપી શકાય એવી નથી. જેની જેની ઉપમા આપે એ બધી ટૂંકી પડે છે, સમુદ્રની ઉપમા આપે તો સમુદ્ર ટૂંકો પડે છે, સૂર્યની ઉપમા આપે તો એ નાનો પડે છે, હજારો અનંતા સૂર્યની ઉપમા આપે તો એ નાનો પડે, બધું નાનું પણ પડે છે. ચંદ્રની ઉપમા બધી ઉપમા તો જે સારા સારા પદાર્થો છે એના કોઈ ના કોઈ ગુણ જોઈને એની ઉપમા આપવામાં આવે છે, પણ ખરેખર એનાથી એ ઉપમાથી જેવું છે એનું તત્વ કહી શકાય છે એમ રહેતો નથી, એવું બનતું નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. ગુરુદેવ તો ગુરુદેવ શું તો કહેતા કે ન અનુપમ ન કહી શકાય એવી તો ઘણી વાતો છે જગતમાં. એ નાનામાં નાનો સામાન્ય દ્રષ્ટાંત આપીને કહેતા કે મરચું તીખું છે અને મરી પણ તીખા છે, કાળી મિર્ચ જે નહીં કહે છે, બંનેમાં તીખાશ છે. હવે શબ્દથી બતાવી દો કે બંનેની તીખાશમાં શું ફેર છે, એક સરખી તીખાશ છે કે નહીં, મરીની તીખાશ જુદી અને મરચાની તીખાશ જુદી. શબ્દથી શું કહેવું, એ શબ્દનો વિષય નથી, એ સ્વાદથી નક્કી કરવાનો વિષય છે કે બંનેની તીખાશમાં શું ફેર છે.
બરાબર,
કેમ કે જે સ્વાદની વસ્તુ છે એ સ્વાદથી જ સમજાય, એ સાંભળવાથી સમજાય, રસનાઇન્દ્રિયનો વિષય કર્ણેન્દ્રિયથી નક્કી કરી નાખો કેમ બને, એક ઇન્દ્રિયનો વિષય બીજી ઇન્દ્રિયથી તમે નક્કી ન કરી શકો તો અતિન્દ્રિય વિષય ઇન્દ્રિય જ્ઞાનથી નક્કી કરો કેવી રીતે બનવાનું હતું, એ બની શકે. અનુભવમાં એનો દ્રષ્ટાંત વધારે લેવામાં આવે છે, અથવા રાજનીતિ તો જ્યાં જ્યાં અનુભવની વાત ચાલી છે ત્યાં સ્વાદ શબ્દ લીધો છે. આત્માનો આસ્વાદ આવે તેને અનુભવ કહીએ, જ્યાં જ્યાં આત્માનો આસ્વાદ આવે તેને અનુભવ કહીએ. અનુભવ સંસ્કૃત શબ્દ અનુભવ આવે તો આસ્વાદ શબ્દ એનો અર્થઘટન કરવામાં પ્રયોગ આસ્વાદ શબ્દનો લીધો, કેમ કે એ વેદનનો વિષય છે. આમ તો ઉછાવતા પ્રમાણમાં તો પાંચેય ઇન્દ્રિયનો વિષય વેદનનો વિષય છે, સ્પર્શનું પણ સાતા સાતાનું વેદન છે, એમ સુગંધમાં પણ સાતા સાતાનું વેદન છે, પણ છતાં સ્વાદની અંદર એમ છે જરા વિશિષ્ટ કે જાણે પર પ્રવેશ ભાવ થઈ જાય છે, એને ગળું ભાવતું હોય એ આમ કહેવત લોકો પાડી દીધી છે કે ગળું એટલું ગળું બાકી બધું ગળું, એટલે બાળી નાખો બાકી બધું બાળી નાખો, એ વ્યક્તિ જગતમાં રાખવા જેવી છે કે ગળું એટલું ગળું બાકી બધું ગળ્યું, મારા માટે તો મળ્યું મને જઈ ગયો, શું એટલું બધું એને ઊંચું સ્થાન ગળપણને આપી દે છે મીઠાશને. એને એમ થાય કે હા ગળો રસ મારામાં ઉતરી જાય છે, એવી મીઠી ચીજ છે ને કે મોઢામાં મૂકતા રવો રવો થઈ જાય છે. શું બોલે? મલાવે ને, વાતને મલાવે ત્યારે રવો રવો થઈ જાય છે. એને તો એમ થઈ જાય કે આને બધું ઉંદર ઉતરી જાય છે. જેમથી આત્માના પ્રદેશમાં જાણે બધું ઉતરી જતું હોય એવો પર પ્રવેશ પ્રાપ્ત થઈ જાય છે. એ પ્રકારનો જે અનુભવ છે એ અનુભવથી એનું નામ પાડ્યું આસ્વાદ. સ્વાદ લે છે, સ્વાદ લેવાની અંદર સૌથી વધારે વક્કર છે રસના ઇન્દ્રિયો. એટલે તો લૌકિકમાં પણ કહે છે જેને જીભ જીત્યું એને બધું જીત્યું એમ કહેવાય છે. એટલે સામાન્ય રીતે ત્યાં પરપ્રવેશ ભાવનું જોર છે. અધ્યાસિક ભાવ જે છે એમાં પરપ્રવેશ પણ છે. એ પરપ્રવેશ ભાવની તીવ્રતા, રસની તીવ્રતા ત્યાં વધે છે. અને એ પરપ્રવેશ ભાવ એ જ સ્વસંવેદનને મારે છે. જીવના સ્વસંવેદન રૂપ મૂળ જ્ઞાનને રોકનારો કોઈ ભાવ હોય તો આ પરપ્રવેશ ભાવ છે. પરપ્રવેશ ભાવ થી
આપણે કીધું ને કે
એને વ્યક્ત કહી શકાય નહીં, એનું રૂપમાં આપી શકાય નહીં. ઇન્દ્રિયના વિષયમાં આવો સ્થૂળ વિષય છે એને ઉપમા નથી મળતું, તો આત્માને ક્યાંથી ઉપમા લાગુ એમ એટલે એ ના પડે. એને કોઈ ઉપમા લાગુ પડી શકતી નથી. એવું જે જાણે છે તે અનુભવમાં આવે છે, જે જાણે છે તે માણે છે. એની મતમાં એવું એક પદ છે, મન પીડા તે માસુખ માણે દેખનારા દાજે જોડે. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. ત્યાં એટલી તો વાત દે છે આમાં કાયર માણસોનું કાયર જીવનનું કામ નથી. માહી પીડ્યા એટલે અંદર ઉતર્યા. ત્યાં અંતર્મુખને બહુમુખ શબ્દ બધી તો એ લોકો તત્વજ્ઞાનની ચર્ચા ચાલે છે. દૈવ દર્શન જેટલો અંદર વિષય નથી, પણ છતાં અંતર્મુખને બહિર્મુખની ચર્ચા એ લોકો ઘણી કરે છે. તો કે એવો અંતર્મુખ થાય એને પરમબ્રહ્મનો અનુભવ થાય જે અનિર્વચનીય છે. એ કહેવા માટે એમ કહ્યું કે માહી પીડ્યા તે માસ અનુભવમાં આવ્યા એ મહાસુખને માણે છે. જે વારમ રહી ગયા એ બધા દુઃખી છે, જેમ કોઈ અગ્નિથી દાઢીને દુઃખી છે એમ ભાઈ એને દેખનારા દાજે બહાર પડી બાબુ બાબુ બાજે જોવે છે એ બધા દાજે છે. અંદર પડ્યા અંદર ઉતર્યા એ બધા માણે છે. એ બધી અન્ય મતને આટલી તો ચર્ચાઓ ચાલી છે, છતાં વસ્તુ નથી ત્યાં એવું છે. વસ્તુને વસ્તુની અનુભૂતિને ઉપમા ન આપી શકાય એટલી મહિમાવંત બંને ચીજ છે. વસ્તુ પણ એવી મહિમાવંત છે, વસ્તુની અનુભૂતિ પણ એટલી જ મહિમાવંત છે. અનુભૂતિનો પણ મહિમા કરી શકાતો નથી. મૂળ વસ્તુ તો રાજા છે, અનુભૂતિ રૂપી પર્યાયની સેવા કરનારી પર્યાય છે. સેવા કરનારનો મને ઉપમા નથી આપી શકાતી, વસ્તુની ઉપમા ક્યાંથી કરવી એમ કહે છે. એના સેવકની ઉપમા આપી શકાતી નથી, વસ્તુની ઉપમા તો ક્યાંથી જોઈ. અનુપમ વસ્તુ છે એ રીતે મહિમા કર્યો વસ્તુનો. હવે 300 ને જે 12મું બોલ છે એ જ્ઞાન માત્રનો બોલ છે. જ્ઞાન બોલાનો અહીંયા એક દ્રષ્ટાંતથી લક્ષણ બાંધ્યું છે, લક્ષ કરવાનો પણ વિષય લીધો છે. ઉકતવો પરિણમન થાય છે એમાં ભીણ પડવાની પણ વાત લીધી છે. એક બોલમાં તો આવે છે વિશેષ.
ભગવાનો